આપ છો SBS ગુજરાતી સાથે. વિવિધ વિષય પર રસપ્રદ માહિતી મેળવો sbs.com.au/ગુજરાતી પર.
નમસ્કાર શ્રોતા મિત્રો, 18 ડિસેમ્બર ગુરુવારની રાત્રિ સુધીના મુખ્ય સમાચાર પર નજર નાખીએ. બહેતર શિક્ષણ, ઉચ્ચ જીવનધોરણ અને આર્થિક સુરક્ષાની શોધમાં આજે લાખો ભારતીયો પોતાનું વતન છોડીને અન્ય દેશોમાં સ્થાયી થઈ રહ્યા છે. આંતરરાષ્ટ્રીય પ્રવાસી દિવસ નિમિત્તે જાહેર થયેલા આંકડા દર્શાવે છે કે વિશ્વમાં સૌથી વધુ પ્રવાસીઓ મોકલવામાં ભારત અત્યારે પ્રથમ ક્રમે છે. અંદાજે 1,81,00,000 ભારતીયો હાલમાં વિદેશમાં વસે છે. અન્ય દેશો સાથે તુલના કરીએ તો ભારત પછી બીજા ક્રમે મેક્સિકો 1.12 કરોડ, ત્રીજા ક્રમે રશિયા 1.08 કરોડ અને ચોથા ક્રમે ચીન 1.05 કરોડ આવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીયોમાં દેશની નાગરિકતા છોડીને વિદેશી નાગરિક બનવાનો ક્રેઝ વધ્યો છે. દર વર્ષે અંદાજે 2,00,000 ભારતીયો પોતાની નાગરિકતા છોડી રહ્યા છે, જ્યારે છેલ્લા 5 વર્ષમાં અંદાજે 9,00,000 લોકોએ ભારતીય નાગરિકતાનો ત્યાગ કર્યો છે. 2022માં સૌથી વધુ 2.25 લાખ લોકોએ અને 2023માં 2.16 લાખ લોકોએ દેશ છોડ્યો હતો. 2011થી 2024 દરમિયાન કુલ 20 લાખથી વધુ ભારતીયો કાયમ માટે વિદેશમાં વસી ચૂક્યા છે. નિષ્ણાતોના મતે ભારતીયો શિક્ષણ અને રિસર્ચ, રોજગાર અને કમાણી માટે બહેતર સ્વાસ્થ્ય સુવિધાઓ, સુરક્ષિત વાતાવરણ અને જીવનની સારી ગુણવત્તા માટે ભારત છોડે છે. ભારતીય આઈટી પ્રોફેશનલ્સ, ડોક્ટરો અને કુશળ મજૂરોની દુનિયાભરમાં ભારે માંગ પણ છે. આ સ્થળાંતરથી ભારતને રેમિટન્સ એટલે કે વિદેશથી આવતા નાણાંના રૂપમાં મોટો આર્થિક ફાયદો થાય છે, પરંતુ દેશની બૌદ્ધિક સંપદા બહાર જવી એ ચિંતાનો વિષય પણ છે. આંતરરાષ્ટ્રીય પ્રવાસી દિવસ એ યાદ અપાવે છે કે સ્થળાંતર કરનારા લોકો માત્ર પોતાના પરિવાર માટે જ નહીં, પરંતુ જે તે દેશના અર્થતંત્રના વિકાસમાં પણ કરોડરજ્જુ સમાન ભૂમિકા ભજવે છે. રાજધાની દિલ્હીમાં સતત વકરી રહેલા વાયુ પ્રદૂષણ અને ઝેરી હવાને કારણે દિલ્હી સરકારે અત્યંત કડક પાબંદીઓ અમલમાં મૂકી છે. દિલ્હીમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ ગંભીર સ્તરે પહોંચતા સરકારે ઓફિસો માટે વર્ક ફ્રોમ હોમ અને વાહનો માટે નવા નિયમો જાહેર કર્યા છે. દિલ્હીના શ્રમમંત્રી કપિલ મિશ્રાએ જાહેરાત કરી છે કે ગઈકાલ ગુરુવારથી તમામ સરકારી અને ખાનગી ઓફિસોમાં 50% સ્ટાફ માટે વર્ક ફ્રોમ હોમ ફરજિયાત રહેશે. જો કોઈ સંસ્થા નિયમનો ભંગ કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. જોકે હોસ્પિટલ, પ્રદૂષણ નિયંત્રણ વિભાગ, ફાયર બ્રિગેડ, ટ્રાન્સપોર્ટ અને સફાઈ જેવી જીવનજરૂરી સેવાઓ સાથે જોડાયેલા કર્મચારીઓને આમાંથી મુક્તિ આપવામાં આવી નથી. બાંધકામ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ આવતા મજૂરોને રોજીરોટી પર અસર પડી છે તેને ધ્યાનમાં રાખીને સરકારે જાહેરાત કરી છે કે જ્યાં સુધી આ નિયમો લાગુ રહેશે ત્યાં સુધી પ્રભાવિત મજૂરોને ₹10,000ની આર્થિક સહાય આપવામાં આવશે. પર્યાવરણ મંત્રી બજિંદરસિંહ સિરસાએ વાહન પ્રદૂષણ રોકવા માટે મોટો નિર્ણય લીધો છે. હવેથી દિલ્હીના કોઈપણ પેટ્રોલ પંપ પર પોલ્યુશન અંડર કંટ્રોલ સર્ટિફિકેટ વિના ઈંધણ મળશે નહીં. બાંધકામની વસ્તુઓ લાવતા ટ્રકોના પ્રવેશ પર પણ સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. દિલ્હી બહાર રજીસ્ટર થયેલા તમામ વાહનોનો પ્રવેશ પણ રોકવામાં આવશે. ટ્રાફિક પોલીસ અને ટ્રાન્સપોર્ટ વિભાગની ટીમો પેટ્રોલ પંપ અને દિલ્હીની બોર્ડર પર તૈનાત રહેશે. સરકાર હવે વાહનોની સંખ્યા ઘટાડવા માટે પોતાની કાર પુલિંગ એપ લોન્ચ કરવાની પણ યોજના બનાવી રહી છે, જેથી લોકો એકબીજા સાથે વાહન શેર કરી શકે અને પ્રદૂષણમાં ઘટાડો કરી શકાય. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે ઓમાનના સુલતાન હસીમ બિન તારિક અલ સઈદ સાથે મુલાકાત કરી અને દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આ દરમિયાન ભારત અને ઓમાને મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. ઓમાન સરકારે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવામાં યોગદાન માટે વડાપ્રધાન મોદીને સર્વોચ્ચ નાગરિક સન્માન ઓર્ડર ઓફ ઓમાનથી સન્માનિત કર્યા હતા. આ કરારથી ભારતના શ્રમ પ્રધાન લઘુ ઉદ્યોગ જેવા કે વસ્ત્ર, ચામડું, ફૂટવેર, રત્નો અને ઝવેરાત, એન્જિનિયરિંગ ઉત્પાદનો, પ્લાસ્ટિક, ફર્નિચર, કૃષિ ઉત્પાદનો, ફાર્માસ્યુટિકલ્સ, મેડિકલ ઉપકરણો અને ઓટોમોબાઇલ્સની નિકાસમાં વધારો થશે. આનાથી રોજગારીનું સર્જન થશે અને કારીગરો, મહિલા આગેવાની હેઠળના સાહસો મજબૂત બનશે. છેલ્લા 6 મહિનામાં આ ભારતનો બીજો મુક્ત વેપાર કરાર છે. ભારતે છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા છે, જેનાથી આપણા ખેડૂતો, વેપારીઓ અને નિકાસકારોને ફાયદો થયો છે. ભારતનો ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલના અન્ય સભ્ય દેશ સંયુક્ત આરબ અમીરાત સાથે પણ આવો જ કરાર છે, જે 2022માં અમલમાં આવ્યો હતો. આવો કરાર ધરાવતા અન્ય સભ્યોમાં બહેરીન, કુવૈત, સાઉદી અરેબિયા અને કતારનો સમાવેશ થાય છે. ભારત અને કતાર પણ ટૂંક સમયમાં વેપાર કરાર માટે વાટાઘાટો શરૂ કરશે. 2024-25ના નાણાકીય વર્ષમાં ભારત અને ઓમાન દ્વિપક્ષીય વેપાર આશરે 10.5 અબજ અમેરિકન ડોલર હતો. પંજાબમાં સ્થાનિક ચૂંટણીના પરિણામ બાદ આમ આદમી પાર્ટી જીતની ઉજવણી કરી રહી હતી, ત્યારે લુધિયાણામાં એક રોડ શો દરમિયાન આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. પોલીસે ઇજાગ્રસ્તોના નિવેદન લીધા હતા. મારામારીની સાથે ફાયરિંગનો પણ કોંગ્રેસ કાર્યકરો પર આરોપ લગાવવામાં આવ્યો છે. હિંસક અથડામણમાં 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે. પંજાબમાં જિલ્લા પરિષદ અને પંચાયત ચૂંટણીમાં મોટાભાગની બેઠકો આમ આદમી પાર્ટીનો વિજય થયો છે. આમ આદમી પાર્ટીના પ્રમુખ કેજરીવાલે કહ્યું હતું કે 70% જિલ્લા પરિષદો અને બ્લોક સમિતિઓમાં આમ આદમી પાર્ટીની જીત થઈ છે. ભગવંત માનના નેતૃત્વમાં આમ આદમી પાર્ટી સરકારના કામો પર ગ્રામીણ જનતાએ મોહર લગાવી છે. પંજાબ જિલ્લા પરિષદ ચૂંટણીના અંતિમ પરિણામ પ્રમાણે 346 ઝોનમાંથી 218 પર આમ આદમી પાર્ટીને વિજય થયો છે, જ્યારે કોંગ્રેસ 62, શિરોમણી અકાલી દળ 46, ભાજપ 7 અને બસપા 7 3 ઝોન પર સમેટાઈ ગયા છે, જ્યારે 10 ઝોનમાં અપક્ષનો વિજય થયો છે. નોંધનીય છે કે 22 ઝોનમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા હતા. ગુજરાતમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ડિઝાઇન કરનાર પ્રખ્યાત શિલ્પકાર રામ સુતારનું બુધવારની મોડી રાત્રિએ નોઈડાના તેના નિવાસસ્થાને નિધન થયું હતું. તેઓ 100 વર્ષના હતા અને છેલ્લા કેટલાક અરસાથી બીમાર હતા. 19 ફેબ્રુઆરી 1925ના રોજ મહારાષ્ટ્રના ધુળે જિલ્લાના ગોંડુર ગામમાં એક સાદા પરિવારમાં જન્મેલા સુતારને બાળપણથી જ શિલ્પકળામાં રસ હતો. મુંબઈની જેજે સ્કૂલ ઓફ આર્ટ એન્ડ આર્કિટેક્ચરના ગોલ્ડ મેડાલિસ્ટ રામ સુતારના નામે ઘણી સિદ્ધિઓ છે. સંસદ સંકુલમાં ધ્યાન મુદ્રામાં બેસેલા મહાત્મા ગાંધી અને ઘોડા પર સવાર છત્રપતિ શિવાજીની પ્રખ્યાત પ્રતિમાઓ તેમની શ્રેષ્ઠ કૃતિઓમાંની એક છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી સરદાર પટેલનું સન્માન કરતી ડિઝાઇન પર તેમણે જ બનાવી છે. રામ સુતારને 1999માં પદ્મશ્રી અને 2016માં પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તાજેતરમાં રામ સુતારને રાજ્યના સર્વોચ્ચ પુરસ્કાર મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. છેલ્લા સમાચાર. સંસદના ચોમાસું સત્ર દરમિયાન ગુરુવારે લોકસભામાં ભારે ધાંધલ ધમાલ વચ્ચે એક મહત્વપૂર્ણ બિલ પસાર કરવામાં આવ્યું છે. સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન, એટલે કે ટૂંકમાં જી રામ જી બિલ લોકસભામાં મંજૂર કરી દેવામાં આવ્યું છે. જોકે આ બિલના વિરોધમાં વિપક્ષે આક્રમણ વલણ અપનાવતા ગૃહમાં ભારે હોબાળાની સ્થિતિ સર્જાઈ હતી. વિપક્ષી દળોએ સરકાર પર ગંભીર આરોપ લગાવ્યો હતો કે મનરેગા, એટલે કે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમનું નામ બદલીને સરકાર પૂજ્ય બાપુનું અપમાન કરી રહી છે. વિપક્ષનું માનવું છે કે નવા બિલ દ્વારા જૂની યોજનાની જોગવાઈઓને નબળી પાડવામાં આવી રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આ કાયદાને ગ્રામીણ ભારતના કામના અધિકાર પરનો હુમલો ગણાવ્યો હતો. જોકે ભાજપના શિવરાજ ચૌહાણે વળતો જવાબ આપ્યો હતો અને તેમણે કહ્યું હતું કે મૂળ મનરેગા યોજનામાં મહાત્મા ગાંધીનું નામ 2009ની લોકસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને રાજકીય ફાયદા માટે જોડવામાં આવ્યું છે. તેમણે પ્રિયંકા ગાંધી દ્વારા કરવામાં આવેલી ટીકાઓનો જવાબ આપતા કહ્યું કે કોંગ્રેસના શાસનમાં માત્ર નહેરુ અને ગાંધી પરિવારના નામે જ કલ્યાણકારી યોજનાઓ ચલાવવામાં આવતી હતી. તેમણે ગૃહમાં આવી યોજનાઓની આખી યાદી પણ ગણાવી હતી. તો આ હતા ભારતના મુખ્ય સમાચાર. ફરી મળીશું આવતા અઠવાડિયે. નમસ્કાર.
આ પ્રકારની વધુ માહિતી મેળવવા માંગો છો? અમને સાંભળી શકશો Apple પોડકાસ્ટ, Google પોડકાસ્ટ, Spotify કે જ્યાં પણ તમે તમારા પોડકાસ્ટ મેળવતા હોવ.